आचार्य जिन शासनों ने तिकरा पूजा उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्नत्रया राधिका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
પદ્મનંદી પંચવિસંતિ માંથી આપણે આલોચના કરી રહ્યા છીએ, બરાબર છે? તો પાંચ ગાથા થઈ છે પદ્મનંદી પંચવિસંતિ માંથી। આલોચનાનો અધિકાર પદ્મનંદી પંચવિસંતિમાં નવમો અધિકાર છે આલોચના। તો આલોચનામાં આપણે પાંચ ગાથા કરી છે, આજે છઠ્ઠી ગાથાથી આપણે આલોચના કરીએ। આલોચના વિશે ફરીથી સહેજ વાત કરી દઉં કે આલોચના એ એક ભાવ છે, એવો ભાવ છે કે સ્વાર્પણનો ભાવ છે। પ્રભુના આપણે ગુણગાન ગાઈએ છીએ, પ્રભુ જેવા છે એનો આપણે એવો એમના ગુણોનો વિચાર કરીએ છીએ, અને એની સાથે આપણે આપણી પામરતાને મૂકીએ છીએ કે વર્તમાનમાં મારી દશા આવી છે અને પ્રભુ આપે તો આ દશા સર્વજ્ઞતા પ્રાપ્ત કરી લીધી છે, અને પછી એની સાથે કે મને પણ આપનું સરણું સ્વીકારતા એ દશા પ્રાપ્ત થાય એવો એમાં ભાવ છે। એટલે આલોચના જ્યારે કરીએ છીએ ત્યારે એક તો આપણા અવગુણો દોષો જે છે એનો આપણે સ્વીકાર કરીએ છીએ, એની અંદર એક પ્રકારે આપણે ક્ષમા પણ માગી લઈએ છીએ, અને પ્રભુની જે દશા છે પૂર્ણ દશા છે એ પૂર્ણ દશા પ્રત્યે આપણને અહોભાવ આવે છે, એમાં નમસ્કારનો ભાવ છે, અને સાથે આપણે શરણાગતિ સ્વીકારીએ છીએ કે પ્રભુ આપે જે કર્યું છે તે જ બરાબર છે, તે જ યોગ્ય છે, અને એને હું સ્વીકારું છું અને એ જ મને મારા જીવનમાં હંમેશા રહો, એટલે સ્વીકારીએ છીએ એટલે પછી એ માર્ગ થઈ જાય છે। એટલે આલોચનામાં બધું એક સાથે આવી જાય છે। એટલે પરિક્ષણમાં આપણે આલોચના કરીએ છીએ એમાં ખૂબ ભાવ છે, જે પૂજા કરીએ છીએ એના કરતા પણ વિશેષ ભાવ છે, વિશેષ ભાવ છે। તો આપણે શાર્દુલ વિક્રીડિતમાં છે, બહુ સહેલું છે, અમે કાલે એ રીતે ગાયું છે, તો છઠ્ઠો લઈએ।
ત્વામેકં ત્રિજગત્પતિ પરમહં मन्ये जिनं स्वामिनं त्वामेकं प्रणमामि चेतसि तदेवेस्त्वे सर्वदा त्वामेकं शरणं गतोऽस्मि बहुना प्रोक्तेन किं मन्त्रे तद्भवतु जनमतो ज्ञानेन।
એના અર્થમાં અહીંયા કહે છે છઠ્ઠા શ્લોકના અર્થમાં, હું એક આપને જ ત્રણેય લોકના સ્વામી ઉત્કૃષ્ટ જીન અને પ્રભુ માનું છું। હું એક આપને જ ત્રણેય લોકના સ્વામી ઉત્કૃષ્ટ જીન અને પ્રભુ માનું છું। ત્રણેય લોકના સ્વામી કહ્યું, ત્રણ લોક એટલે ઉદ્ધવલોક, મધ્યલોક અને ઉદ્ધવલોક। ત્રણ લોકના સ્વામી એટલે એમને કોઈ રાજ ચાલતું હશે ના, સ્વામી કઈ રીતે? ત્રણ લોકના સ્વામી તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનને આપણે કહીએ, સિદ્ધ ભગવાનને પણ કહીએ આપણે, તો ત્રણ લોકના સ્વામી તો કેટલા થયા? અનંત સિદ્ધો થયા, તો એમાં કોણ સ્વામી? તીર્થંકર અત્યારે વર્તમાનમાં 20 તો મહાવીર ક્ષેત્રમાં બિરાજે, તો સ્વામી કોણ? સ્વામી તો એક હોય ત્રણેયનો, તો પછી બધા જ સ્વામી? ત્રણ લોકના સ્વામી કહેતા કહેવું એ છે કે ત્રણેય લોકમાં જેટલા જીવો છે એ બધા જ જીવોને માટે, બધા જ જીવોને માટે એ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, એટલે કે એ સ્વરૂપને પ્રાપ્ત કરવું જોઈએ। ત્રણેય લોકના જેટલા જીવો છે એ બધાને માટે જો કોઈ સર્વોત્કૃષ્ટ ઉદાહરણ હોય તો એ તીર્થંકર ભગવાન કેવળી ભગવાનનું સ્વરૂપ છે, સિદ્ધ ભગવાનનું સ્વરૂપ છે. સિદ્ધ થાય એટલે ચાર અગાટી ચાલ્યા જાય, એટલે તીર્થંકર ભગવાન થાય છે. અને જે સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે એ સ્વરૂપ ત્રણેય લોકના જીવોને માટે એ આપણે ઇંગ્લિશમાં કેવું હોય તો કે રોલ મોડેલ છે, એ એનું ધ્યેય છે, એ એને પ્રાપ્ત કરવાનું છે. એટલા માટે એ સ્વામી રાજા આપણે કહીએ કે આનો આ રાજા છે તો એ બધા એની આમન્યા માને, બધા એની આજ્ઞા પાળે. એવી રીતે ત્રણેય લોકના બધા જીવો એ તીર્થંકર ભગવાને જે ધર્મ ઉપદેશો, જે ધર્મ પ્રકાશો, જે જીનવાણીમાં દીવધનીમાં જે વાત આવી એ ત્રણેય લોકના બધા જીવો એ આજ્ઞામાં રહે, એ આમન્યામાં રહે, એટલે એ સ્વામી સ્વામી એ રીતે સ્વામી છે. એટલે હું એક આપને જ ત્રણેય લોકના સ્વામી, ઉત્કૃષ્ટ જીન અને પ્રભુ માનું છું. જીન પણ જીતેન્દ્રિય પણ છે, બધે બધા પ્રકારે પાંચે ઇન્દ્રિયને જીતી લીધી છે, એટલે ઇન્દ્રિયોને જ નહીં પણ બધા કષાયોને પણ જીતી લીધા છે, રાગ દ્વેષ રહિત થયા છે, એવા એ જીન છે. અને પ્રભુ માનું છું, પોતાના સ્વરૂપમાં જે રહ્યા છે એવા પ્રભુ માનું છું. હું એક આપને જ સર્વદા નમસ્કાર કરું છું એમ કહી અને અહીંયા એક વાત મૂકી દીધી કે હું કુદેવને માનતો નથી, હું આપને જ સર્વદા નમસ્કાર કરું છું, એટલે હું બીજા કોઈને માનતો નથી. નમસ્કારનો ભાવ ક્યારે આવે કે એ પોતે એમાં એમને માનતો હોય તો, એટલે બીજાને એમાં બીજી રીતે પણ વાત આવી જાય કે બીજા કોઈ દેવને માનતો નથી. રાગી દેવ બધા ધનુષને બધું લઈને હોય, છ હાથ હોય ને આઠ હાથ હોય ને બધું, એમાં કોઈમાં માનતો નથી, આપને જ માનું છું. એ સિવાય દેવલોકના દેવો પણ નહીં, બરાબર. એટલે હું એક આપને જ સર્વદા હંમેશા નમસ્કાર કરું છું, આપને જ ચિત્તમાં ધારણ કરું છું, આપને ચિત્તમાં ધારણ કરું છું, એટલે આપના સ્વરૂપને, આપના પુરુષાર્થને હું હંમેશા ચિંતવનમાં લઉં છું. હું હંમેશા એ જ ચિંતું છું કે પ્રભુનો પુરુષાર્થ કેવો, પ્રભુએ આ કેવી રીતે મોક્ષ માર્ગ પ્રાપ્ત કર્યો, પ્રભુએ આ સર્વજ્ઞતા કેવી રીતે પ્રાપ્ત કરી અને કુળ દશાને પ્રભુ પામ્યા છે અને પ્રભુને આ આ સર્વજ્ઞતા પ્રાપ્ત થઈ, આ જ્ઞાન પ્રાપ્ત થયું, એમ હું આપણું જ ચિંતવન કરું છું. એટલે ચિત્તમાં આપને ધારણ કરું છું. પછી આપણે જયારે પુરુષાર્થ કરી અને પોતાના સ્વરૂપમાં જવા માંગતા હોઈએ ત્યારે પણ આપણે એમના સ્વરૂપનો વિચાર કરીએ, એ શુદ્ધ સ્વરૂપનો વિચાર કરીએ અને પછી એ શુદ્ધ સ્વરૂપ મારું પણ છે એમ સ્થાપીએ, સિદ્ધને આપણે આપણામાં સ્થાપી અને પછી ધ્યાનમાં બેસીએ છીએ. પછી ધ્યાનમાં બેસીએ એટલે વિકલ્પ ના આવે. ધ્યાનમાં બેસતા પહેલા હંમેશા પોતાના સ્વરૂપમાં સિદ્ધના સ્વરૂપને સ્થાપવું જોઈએ, એ વિધિ છે. તમે વિધિનું કહ્યું હતું ને, સોનગઢમાં વિધિ કેમ બતાવવામાં નથી આવી, જયશ્રીબેન આજે વાત કરી કેમ કે આ ધ્યાનની વિધિ તો એ ક્યાંય કે બતાવી કે નથી બતાવી. ગુરુદેવે એટલું બધું કહ્યું છે ને એમાં સમજનાર સમજી જાય એમ છે, તો પછી જાહેરમાં બધાની કામે આમ બેસીને કરીને ન બતાવે, એની જરૂર પણ ન હોય, એની જરૂર પણ ન હોય. જયારે એ વાત કરતા હોય શાસ્ત્રમાં જે વાત આવી પ્રવચન સારમાં કે તીર્થંકરના કેવળીના દ્રવ્ય ગુણ અને પર્યાયમાં પર્યાયને તું તારામાં સ્થાપી, તારામાં સ્થાપી અને તું પુરુષાર્થ કર, એ વાત જે આવી એનો અર્થ જ એ થયો કે ક્યારે સ્થાપવાના હોય, પોતે જયારે પોતાના સ્વરૂપમાં જવાનો છે ત્યારે. એટલે જયારે એ ધ્યાન કરવાનો છે તો એને પહેલું શું કરવું પડે, પહેલી શરૂઆત આપણે ધ્યાનની કરી ત્યારે પહેલા શું કરવું પડે કે એ સ્વરૂપને યાદ કરવાનું અને એવું જ મારું સ્વરૂપ છે અને પછી એ જ સ્વરૂપને હું સ્થાપું છું. હવે સ્થાપીએ એટલે એમાં બે ફાયદા થાય. પોતે સિદ્ધ ભગવાનના આપણે દાખલા તરીકે અહીંયા આપણે ધ્યાન કરવું છે તો પહેલા સામે પ્રતિમા છે અથવા તો ફોટો છે એને આપણે જોઈ રહીએ છીએ, પછી પ્રભુને આપણે યાદ કરીએ, એમને એમના ગુણોને યાદ કરીએ અને પછી આપણે એમ કહીએ કે એ સિદ્ધનું જેવું સ્વરૂપ છે એવું જ મારું સ્વરૂપ છે, એમ હું અહીંયા સ્થાપું છું એટલે એ મારું શુદ્ધ સ્વરૂપ છે. એટલે એમાં બે ફાયદા એ થાય છે, એક તો સિદ્ધને અહીંયા અંતરમાં સ્થાપ્યા એટલે પછી નક્કી થયું કે હવે અહીંયા સિદ્ધ બિરાજે છે તો અહીંયા કોઈ મલિનતા ચાલશે નહીં, ભગવાન અહીંયા બેઠા છે, હવે અહીંયા બીજો વિકારી ભાવ હવે ન ચાલે, અમે અહીંયા ભગવાનને બિરાજમાન કર્યા છે, આપણે મંદિરમાં ભગવાનને લઈ આવ્યા, ઘેરમાં આપણે ભગવાન લઈ આવી અને પૂજા માટે લઈ આવ્યા હોય પછી ત્યાં એ પહેલા બધી સફાઈ કરી દીધી, ચોખ્ખું બધું કર્યું અને પછી ત્યાં બીજું કઈ કરવા ના દઈએ, છોકરાઓને ના પાડી દઈએ કે નહીં હમણાં અત્યારે અહીંયા આ રૂમમાં જાઓ જાઓ જાઓ, નથી કરતા. કોઈ ના હોવા ના દઈએ કે ના બધા બાર કાઢો ચંપલ, બધું આમ કરો તેમ કરો, નથી કરતા. એમ આપણે પ્રભુને અહીંયા અંદર માં સ્થાપ્યા કે આ આત્મા પણ શુદ્ધ છે, એટલે બીજા બધા વિકલ્પોને કે જા ભાઈ અત્યારે ની વાત ના જોઈએ, અમે ભગવાન આત્મા, એટલે કોઈ વિકલ્પ પછી આવે નહીં. આ એક ફાયદો. બીજું કે હું શુદ્ધ છું, હું શુદ્ધ છું એવો વિશ્વાસ દ્રઢ થાય. દ્રવ્યકૃતમાં વાંચ્યું હતું પણ એ અહીંયા સ્થાપ્યું છે એટલે બરાબર હું શુદ્ધ છું, હું ભગવાન આત્મા જ છું એવો વિશ્વાસ દ્રઢ થાય. કેમ છેવટે જવું છે તો અંતરમાં ને ધ્રુવ તરફ દ્રષ્ટિ કરવી છે ને, આત્માના જ્ઞાન દર્શનના ઉપયોગ એ ઉપયોગને ત્યાં લઈ જવા છે ને, એટલે આપણે સ્થાપી અને પછી ધ્યાન કરીએ. આ વિધિ છે, એમને એમ નહીં થાય. ભલે પહેલી શરૂઆતમાં 5 મિનિટ 10 મિનિટ તમે જે રીતે તમને જે યોગ્ય લાગે નવકાર મંત્રથી શરૂઆત કરો, પછી સિમંદર પ્રભુને યાદ કરો, સિમંદર પ્રભુને યાદ કરીને પછી એમને કે જે પોતે કે કઈ જે રાખ્યું હોય એ પ્રમાણે કે એ સ્વરૂપ મારું છે એમ, એ 5 મિનિટનો ટાઈમ તમારો એ ભલે એમાં જાય, એ ભાવમાં તમે આવી જાઓ સવારના વહેલી સવારે, એ ભાવમાં તમે આવી જાઓ અને પછી તમે જે ધ્યાન કરો છો એ ધ્યાન તમને નિર્વિકલ્પ ધ્યાન થવાના ચાન્સ છે. બાકી તો તમે આમ કરીને બેસી જાઓ એમ તો ના ચાલે, શરૂઆત થાય જ નહીં. કેમ કે વિકલ્પો પહેલા છે અને વિકલ્પ આથી નિર્વિકલ્પ થવાનું છે. વિકલ્પ સહિત છો તો વિકલ્પ એવો જ હોવો જોઈએ ને, શુદ્ધતાનો લક્ષ્ય વિકલ્પ હોવો જોઈએ ને, કે હું શુદ્ધ છું એવો વિકલ્પ આવે તો આગળ વધાય ને, એ તો કેવી રીતે વધાય. બેનશ્રીબેનને કોઈએ પૂછ્યું કે છેલ્લો વિકલ્પ કયો હોય, ધ્યાનમાં બેસો ત્યારે છેલ્લો વિકલ્પ કયો હોય એમ પ્રશ્ન કોઈએ પૂછ્યો. વિકલ્પ કઈ કર્યો કરાય છે તમને, વિકલ્પ તો તમારા ભાવથી એ વખતે જે હોય તે હોય એમ. તેથી એને જવાબ આપ્યો કે કોઈ છેલ્લો વિકલ્પ એનો કોઈ નિયમ નથી, પણ તમે સ્વીકાર કર્યો છે કે મારો આત્મા શુદ્ધ છે, હું શુદ્ધ છું, એટલે જે એ ભાવને અનુરૂપ જે વિકલ્પ આવ્યો તે તમે એમ પણ બોલો કે હું નાયક છું, હું ત્રિકાળ નાયક છું. તમે એમ પણ વિકલ્પ હોય કે હું પરમ શુદ્ધ છું, એમ પણ વિકલ્પ હોય. તમને એમ પણ હોય કે હું ભવ્ય છું એટલે મારો મોક્ષ થવાનો જ છે, મારું મુક્ત સ્વરૂપ જ છે, મારું શુદ્ધ સ્વરૂપ જ છે, એમ પણ વિકલ્પ. બધા વિકલ્પનો અર્થ તો એક જ છે, ગમે તે રીતે વિકલ્પ હોય, પણ વિકલ્પ કેવો હોય, વિકલ્પ કેવો હોય એ એમણે કહ્યું કે આ પ્રકારે વિકલ્પો કે જે આત્મામાં જવા માટેનો વિકલ્પ, પેલા વિકલ્પો દૂર થઈ ગયા. આપણે ધ્યાનની જો સમય મળશે તો ધ્યાનની આખી પ્રક્રિયા આપણે લઈશું ફરીથી, અહીંયા પહેલા એકવાર લીધી છે. તો અહીંયા તો એ વાત કરે કે હું સર્વદા નમસ્કાર કરું છું, આપને ચિત્તમાં ધારણ કરું છું, આપની જ સેવા કરું છું, આપની સ્તુતિ કરું છું, તથા એક આપના જ શરણને પ્રાપ્ત થયો છું. સેવા કરવાનો એક મિનિંગ સ્પષ્ટ કરી દીધું. ગુરુની સેવા કરવાની વાત છે, સદગુરુની સેવા કરવા વિશે કૃપાળુદેવે ઘણું કહ્યું છે. તો સદગુરુની સેવા કરવી એટલે શું, સદગુરુના કઈ પગ દબાવવા એમ નથી, અથવા તો એમના એમના કહેલી વાત એમની આજ્ઞા જે છે એ સ્વીકારવી, માથે ચડાવવી, એનામાં પૂરો વિશ્વાસ વ્યક્ત કરવો, એ સેવા. સેવાનો અર્થ એવો થાય છે, એટલે પ્રભુએ જે કહ્યું છે એને હું સ્વીકારું છું, એનો અર્થ એમ થાય કે આપની જ સેવા કરું છું, આપની જ સ્તુતિ કરું છું, તથા એક આપના જ શરણને પ્રાપ્ત થયો છું. ઘણું કહેવાથી શું લાભ, આ રીતે જે કાંઈ પ્રયોજન સિદ્ધ થઈ શકતું હોય તે થાવ, મને આપના સિવાય અન્ય કોઈની સાથે પ્રયોજન નથી. કેવો ભાવ, મને બીજા કોઈ સાથે કાંઈ પ્રયોજન નથી, એટલે કેટલા બધા બધા ભાવ, બીજા બધા અન્ય ભાવો, બીજું બધું કાઢી નાખ્યું. કેવો ઉત્તમ ભાવ, આપના સિવાય મને બીજા કોઈ સાથે કાંઈ પ્રયોજન નથી. ઉત્કૃષ્ટ ભક્તિનો ભાવ આમાં મળ્યો છે. અને સ્વાર્થ પણ, હું આ રીતે જે કાંઈ પ્રયોજન સિદ્ધ થઈ શકતું હોય તે થાવ, કઈ રીતે, તો કે હું સ્તુતિ કરું છું, આપનો શરણે આવ્યો છું એ રીતે. હવે શરણમાં લોકો એમ માને કે બધું એ કરશે, એમ શરણ નથી. શરણ એ આપણું શરણ એમ નથી, શરણ તો એ છે કે એમણે જે માર્ગ દર્શાવ્યો છે એ માર્ગ હું સ્વીકારીને એ માર્ગે ચાલીશ, એમ શરણ છે, બીજી રીતે નહીં જવું. શરણ એટલે ઘણાના મનમાં એમ છે કે ભગવાન પછી આપણું કંઈક કરી દે, એમ થોડું શરણ છે. રાજા શરણ આપે એટલે કે આપણને પ્રોટેક્ટ કરે, કઈ મારવા આવ્યું તો બચાવે, એવા અર્થમાં લોકો શરણ લે છે, એવું શરણ નથી. પ્રભુ તો ત્યાં બિરાજી ગયા, હવે શું એમ બીજું હોય, એમને કોઈના પ્રત્યે રાગ ના હોય, એમને કરુણા કરીને આપણને આપી દીધું છે, એ જ મોટું શરણ છે, કરુણા એ છે. હવે આ જગ્યાએ આપણે પ્રભુની સાથે એ આપણે નિજ સ્વરૂપનો આશ્રય કરવો એમ જે છે ને એ ભાવે અહીંયા થાય છે. કેમ કે આપનું જ શરણ સ્વીકારું છું, આપની સેવા કરું છું, આ બધાની અંદર છેવટે તો શુદ્ધ સ્વરૂપનું જ શરણ તો સ્વીકાર્યું, એમનું શુદ્ધ સ્વરૂપ છે માટે સ્વીકાર્યું. એમ એ જયારે રાજકુમાર હતા એ શરણ નથી આપણે સ્વીકારતા. આ લોકો જે કરે છે શ્વેતાંબરમાં કે એ રાજા હતા, એ ચક્રવર્તી હતા, તો એ સ્વરૂપનું શરણ થોડું સ્વીકારીએ છીએ આપણે. એટલે એ પ્રતિમા જે બનાવે છે એ પણ બરાબર નથી. વિતરાગી પ્રતિમા પ્રભુએ સર્વજ્ઞ પ્રભુ સર્વજ્ઞ થયા પછીથી અરિયંતની પ્રતિમા કે સિદ્ધિની પ્રતિમા એમ હોવી જોઈએ, તો જ એવો ભાવ આવે. એટલે એવો ભાવ આવે નહીં, મુગુટ પહેરેલા ને બધું આ બહાર ચોરા તો ત્યાં જ દ્રષ્ટિ જાય, વિતરાગતા તો દેખાય નહીં. વિરોધની વાત નથી, સત્ય શું છે, શા માટે જે છે ને એની વાત છે. એ હોય વધારે લાગે, પ્રભુ કેવા હોય એમ, એ રીતે. તો એ શુદ્ધ સ્વરૂપનું શરણ લીધું એટલે પોતાના નિજ સ્વરૂપને શુદ્ધ સ્થાપ્યું છે, નિજ સ્વરૂપને પણ શુદ્ધ જાણ્યું છે, તો એનું પણ શરણ થઈ જાય છે. એટલે આલોચનામાં સાથે ને સાથે પોતાના સ્વરૂપની વાત આવી જાય છે. તો આ છઠ્ઠો શ્લોક થયો, આપણે સાતમો લઈએ.
આપમ કારિત વાનયત્ યત્રતકૃત્વાન નિયુક્તમ સાધ્વિતિ પ્રાંજાહં પ્રતિપન્નવાંશ્ચ મનસા વાચા ચ કાયેન ચ કાલેશં પ્રતિગચ્છ વાવિમેન વસ્તા ઉદ્ધતં યત્તં સ્તનબીજાકિલમસ્તુ મે જિનપતે સ્વયં
દત્તસ્તે. અર્થમાં કહે છે કે હે જીનેન્દ્રદેવ, મન વચન અને કાયાથી મેં અહીં જે કાંઈ પણ અજ્ઞાન વશે પાપ કર્યું હોય, અન્ય દ્વારા કરાવ્યું હોય અને બીજાઓ દ્વારા કરતા મારું સારું કર્યું, બીજાઓ દ્વારા કરાતા સારું કર્યું એમ સ્વીકાર કર્યો હોય, એટલે કે અનુમોદના કરી હોય, એ ઉપરાંત આ જ નવ સ્થાનો મનકૃત, મનકારિત, મન અનુમોદિત, વચનકૃત, વચનકારિત, વચન અનુમોદિત, કાયકૃત, કાયકારિત અને કાય અનુમોદિત, એટલે મન વાણી અને કાયાથી કર્યું, કરાવ્યું કે અનુમોદ્યું હોય એમ અહીંયા એ સર્વ સ્થાનોથી, એ નવ સ્થાનો દ્વારા બીજા પણ જે પાપ વર્તમાન કાળમાં કરી રહ્યો છું અને ભવિષ્યકાળમાં કરીશ, તે સર્વ મારા પાપ આપની સામે આત્મનિંદા કરવાથી મિથ્યા થાવ. પાપોનો સ્વીકાર કરવો, એને માટે પોતે પોતાના દોષોને કબૂલવા અને એની નિંદા કરવી કે આ બધા મારા દોષો છે અને એ બધા દોષોને હું દૂર કરીશ, એવો પાછો એની અંદર એવી પ્રતિજ્ઞાનો ભાવ આવે. એટલે આપણે પ્રતિક્રમણ જે કરીએ છીએ એમાં પ્રત્યાખ્યાન છે. પ્રતિક્રમણ તો પહેલાના જે દોષ છે એને માટેનું કર્યું આપણે, અને પ્રત્યાખ્યાન છે એ ભવિષ્યમાં નહીં કરવું એવો ભાવ છે. એટલે પહેલા પ્રતિક્રમણ કરીએ એમાં આત્મનિંદા ગર્ભા હોય. આત્મનિંદા એટલે પોતાના દોષો જે છે એની નિંદા કરવી કે આ ભાવ ખોટો છે મારો, આ ખરાબ ભાવ, આ શુભ ભાવ છે, એની આપણે નિંદા કરીએ. અને પછી એની ગર્ભાનો જે ભાવ છે એ તો અહીંયા પ્રભુ સમક્ષ કે ગુરુ હોય એની સામે એમની પાસે જઈ અને એ સ્વીકાર કરી અને એમની પાસે પ્રાયશ્ચિત માંગીએ, એ ગર્હા. એટલે નિંદા અને ગર્હા એ જૈન ધર્મમાં બહુ મહત્વનો અંગ છે. આપણે કરતા નથી. આ લોકો જે ખ્રિસ્તી લોકો જે રીતે કરે છે કન્ફેશન, એવું આપણે કરતા નથી. પણ ખરેખર એ જૈનમાં છે, જૈનમાં પહેલેથી છે નિંદા અને ગર્હ. સદગુરુ પાસે જઈ અને પાપો જે કર્યા છે એને માટે આપણે સ્વીકાર કરી અને એ દોષો દૂર કરવા છે એટલા માટે ક્ષમા માગી અને પ્રાયશ્ચિત પણ માગવાનું કહે, એનું મને પ્રાયશ્ચિત આપો. અહીંયા એ આત્મનિંદા કરી અને એ પાપ મિથ્યા થાવ એવો ભાવ અહીંયા વ્યક્ત કર્યો છે. એટલે પ્રભુની પાસે આવીને જે ગુરુ પાસે કરે છે એવું અહીંયા પ્રભુ પાસે, જીનેન્દ્ર ભગવાનની પાસે પોતે પોતાના પાપો એને માટે ક્ષમા માગે છે. આઠમો શ્લોક લઈએ.
લોકમનંત પાન્યયુક્તમ जानासि जिनेन्द्र पश्यति स्वस्वात्मकं सर्वतः स्वामी वेत्ति ममैक जन्मजनितं दोषं न किञ्चित्कृतो हेतोस्ते भवन्तवाचैति मे सुतत्मा
આઠમા શ્લોકમાં કહે છે કે હે જીનેન્દ્ર, હે દિનેશ્વર ભગવાન, આપ ત્રિકાળવર્તી અનંત પર્યાયો સહિત લોક અને અલોકને સદા સર્વ તરફથી યુગપત જાણો અને દેખો છો, તો પછી હે સ્વામી, આપ મારા એક જન્મમાં ઉત્પન્ન દોષોને કયા કારણે નથી જાણતા, એટલે કે જાણો છો, અર્થાત અવશ્ય જાણો છો, છતાં પણ હું આલોચનાપૂર્વક આત્મશુદ્ધિ માટે ઉક્ત દોષ આપની સામે પ્રગટ કરું છું. સર્વજ્ઞ તો જાણે છે, આપણા દોષ પણ જાણે છે, આપણી પર્યાય પણ જાણે છે, વર્તમાન પર્યાય પણ જાણે છે, ભવિષ્યની આપણી જે પર્યાય થવાની એ પણ જાણે છે, આપણા ભાવ પણ જાણે છે. મનોપર્ય જ્ઞાનમાં ભાવ ન જણાય. મનોપર્ય જ્ઞાન આપણે જે કહીએ છીએ, અવધિક જ્ઞાન, મનોપર્ય જ્ઞાન, બરાબર, એમાં મનોપર્ય જ્ઞાનમાં સામાના મનની વાત જણાય, પણ એના ભાવ ન જણાય. એના વિકલ્પ જે છે એ મનની વાત છે, પણ એના આત્માના ભાવ એ ન જણાય. મનોપર્ય જ્ઞાનમાં પણ પ્રભુને, સર્વજ્ઞને, તીર્થંકર ભગવાનને, જગતના બધા જ જીવોના ભાવ પણ જણાય, કેમ કે એ ભાવ એમને માટે એક નહીં થાય, એમના જ્ઞાનમાં એ જણાય. બીજા કોઈના જ્ઞાનમાં તમારા ભાવ જણાઈ શકે નહીં. સમ્યક દ્રષ્ટિના ભાવ સમ્યક દ્રષ્ટિને જણાય નહીં, એટલે સમ્યક દ્રષ્ટિની જે ઓળખ જે છે એના ભાવ તો ખબર પડતી નથી. એટલે ઓળખમાં આપણે શું લઈએ છીએ કે એના બાહ્ય આચાર વિચાર ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ સમ્યક દ્રષ્ટિ હશે. આપણે સમ્યકત્વના જે આઠ ગુણ વગેરેની જે વાત કરી, 25 દોષ રહી સમ્યકત્વ આચરણ ચારિત્રની જે વાત કરી, એ બધું બાહ્યમાં જે આપણને દેખાય એના ઉપરથી આપણે અનુમાન બાંધીએ, અનુમાન બાંધી, એટલે આગળ હવે ગાથામાં આવે છે, 12મી ગાથામાં આવે છે કે એ વ્યવહાર ધર્મ છે. અને આવો વ્યવહાર ધર્મ ન હોય તો તમને ખબર જ ના પડે કે કોઈ સમ્યક દર્શન જેવી વસ્તુ છે, કોઈને સમ્યક દર્શન થાય છે, કેમ કે એના ભાવ તો કેવળી જાણે એવી એક ગાથા આવે છે. એટલે ભાવ નથી જાણી શકાતા, પણ કેવળી ભગવાન જે છે, તીર્થંકર ભગવાન છે, એ આપણા ભાવ પણ જાણે. એટલે અહીંયા કહે છે કે પ્રભુ આપ તો બધું જાણો જ છો, પણ છતાં પણ, એટલે મારા આ ભાવના તમે દોષને ન જાણો એવું તો છે જ નહીં, આપ તો જાણો જ છો, પણ હું આલોચનાપૂર્વક મારા આત્માની શુદ્ધિ માટે, મને મારી મલિનતાને દૂર કરવા માટે એ દોષ આપની સામે પ્રગટ કરું છું. લોકોને ધર્મમાંથી ઊંધા અર્થ કાઢવા હોય ને એ ઊંધા અર્થ કાઢે, તો પ્રભુ તો જાણે જ છે, પછી શું એમ કે આપણે કહીએ કે ભાઈ નિંદાને ગ્રહા કરવા જોઈએ, પણ ભગવાન તો જાણે જ છે ને, એમ કે તારા દોષોની નિંદા નથી કરવી, તારે ગ્રહા નથી કરવી, એટલે તું એમ કે ભગવાન તો કે જાણે જ છે ને કે મેં ખોટું કર્યું, એમાં શું એમ કે ભગવાન જાણે છે, તો ભગવાનને ક્યાં તારું જાણવું છે, તું શું કરે છે, એમને તારામાં ક્યાં રસ છે કે તારા દોષ છે, તને તારા દોષ દૂર કરવા છે માટે તું જા પ્રભુ પાસે. ભગવાન તો જાણે જ છે, ભગવાનને જાણવું નથી, પણ તું જા તો તારી આત્માની શુદ્ધિ થાય. એટલે આ જે છેલ્લું વાક્ય મૂકી છે બહુ સરસ મૂકી છે કે આપ તો જાણો જ છો, છતાં પણ હું આલોચનાપૂર્વક આત્મશુદ્ધિ માટે ઉક્ત દોષ આપની સામે પ્રગટ કરું છું. પ્રતિક્રમણમાં 6 આવશ્યકમાં આલોચના આવે, આલોચના આવી જાય છે. ભૂતકાળના આપણે પ્રતિક્રમણ કરીએ, વર્તમાનની આલોચના અને ભવિષ્યકાળના પછખાણ, ખરેખર એમ છે. એટલે આલોચના તો હોય ને હોય, અને આલોચનાનું સ્વરૂપ તો એવું છે કે રોજે રોજ કરવા માટે આલોચના છે. ક્ષમાપના છે એ સર્વોત્તમ આલોચના છે અત્યારે ગુજરાતી ભાષામાં અવેલેબલ. ગુજરાતી ભાષામાં જે છે સેલ્ફ સરસ રીતે ક્ષમાપના કૃપાઓ દેવે લખી છે, એકદમ સરસ આલોચના છે, બહુ ભાવ છે એની અંદર. ક્ષમાપના આખી આખી યાદ રાખવા જેવી છે, રોજ બોલવા જેવી છે. ક્ષમાપનામાં બહુ સરસ આલોચના છે. એમાં ખામણા લખ્યું છે, એ ખામણા નથી, એ ખરેખર આલોચના છે. આપણે પ્રતિક્રમણની બુકમાં એમ લખ્યું છે, એને ખામણા લખ્યું છે કૌંસમાં, ખરેખર તો એ આલોચના છે ક્ષમાપના. તો અહીંયા એ આ આલોચના પૂર્વક આત્મશુદ્ધિ માટે એ પોતે પોતાના દોષને વ્યક્ત કરે છે અને એનું પ્રાયશ્ચિત માગે છે. હવે આગળ વાત આવશે બીજી કઈ તો નવમો શ્લોક લઈએ આપણે. શ્લોકના અર્થમાં અહીંયા કહે છે કે વ્યવહાર માર્ગનો આશ્રય કરીને અથવા મૂળ અને ઉત્તર ગુણોને ધારણ કરનાર મારા જેવા સાધુને જે દૂષણ સ્મરણમાં આવી રહ્યું છે તેની પણ શુદ્ધિ માટે હે પ્રભુ હું આપની પાસે આલોચના કરવા માટે ઉદ્યત થયો છું. કારણ એ છે કે વિવેકી ભવ્ય જીવોએ સર્વ પ્રકારે પોતાનું હૃદય શલ્યરહિત કરવું જોઈએ. વ્યવહાર માર્ગનો આશ્રય કરીને, નિશ્ચય માર્ગથી તો પોતે પોતાના સ્વરૂપમાં જ રહે એ નિશ્ચય માર્ગ છે, પણ વ્યવહાર માર્ગનો આશ્રય કરીને અથવા મૂળ અને ઉત્તર ગુણોને ધારણ કરનાર મારા જેવા સાધુને જે દૂષણ સ્મરણમાં આવી રહ્યું છે તેની પણ શુદ્ધિ માટે મૂળ ગુણ અને ઉત્તર ગુણ. ઉત્તર ગુણમાં એ રીતે છે કે જેટલા વિભાવ ભાવ છે એ દરેક વિભાવ ભાવને આત્મામાં ન પ્રવેશવા દેનારો જે ગુણ છે એ ઉત્તર ગુણ. એટલે વિભાવ ભાવ 84 લાખ વિભાવ ભાવનું વર્ણન તો અષ્ટપાવળમાં કર્યું છે. આપણને જે ભાવ વિભાવ ભાવ થાય એ અષ્ટપાવળમાં એ 84 લાખ પ્રકારના ભાવો લીધા. તો એ 84 લાખ પ્રકારના જે ભાવ લીધા એવો ભાવ દરેકે દરેક ભાવ માટે એ ઉત્પન્ન ન થાય એવો આત્માનો ગુણ એ ઉત્તર ગુણ. પછી એમાં આગળ પછી એટલે સુધી લઈ ગયું છે કે એ રીતે આગળ વધીએ તો કેટલા ભાવ થાય તો એટલા તો વર્ણવ્યા. એ રીતે આગળ લઈએ તો કેટલા ભાવ થાય તો અનંત પ્રકારે આપણને વિભાવ ભાવ વિકારી ભાવ થાય. હવે જુઓ એક આ સમજવા જેવું છે, જરા ઉતારવા જેવું છે. કેટલી યોની, કેટલા પ્રકારની યોની કઈ? 84 લાખ પ્રકારની યોની કઈ. મનુષ્ય એક યોની કઈ, પણ મનુષ્ય યોનીમાં કેટલાય પ્રકારના પાછા મનુષ્ય. કીડી તો કેટલાય પ્રકારની કીડી, એટલે યોની 84 લાખ પ્રકારની યોની કઈ. જીવો નહીં બરાબર, યોની. હવે 84 લાખ પ્રકારની યોની કઈ, દરેક યોનીમાં જે જીવ છે મનુષ્યની યોની આપણે લઈએ તો મનુષ્ય યોનીમાં રહેલો જે જીવ એને કેટલા પ્રકારના ભાવ થાય? વિભાવ ભાવ, વિકારી ભાવ, અશુભ ભાવ કેટલા પ્રકારના થાય? કીડી, કીડીને એના પ્રમાણના ભાવ થાય, હાથીને એના પ્રમાણે ભાવ થાય. કેમ કે એ પર્યાયમાં હોય તો એ પર્યાય પ્રમાણે ભાવ થાય. આપણને મનુષ્યને જે ભાવ થાય કે હાથીને થાય, કૂતરાને એવો ભાવ થાય, કૂતરાને કૂતરા પ્રમાણે ભાવ થાય. કેમ કે એની પર્યાય છે. વિભાવ ભાવની વાત ચાલે છે. વિભાવ ભાવ કેવા થાય? દરેકના જુદા જુદા. અરે મનુષ્ય મનુષ્યમાં કેટલા જાત જાત જાતના જુદા. આપણે અહીંયા યુએસમાં આપણે આ રીતે બેઠા છીએ, આપણા ભાવો જુઓ. અહીંયા પેલા લોકો જે છે બ્લેક છે એના જે ભાવ જુઓ, જે મુસ્લિમ છે એના ભાવ જુઓ. કેટલા પ્રકારના ભાવો લોકોને જગતમાં, જેટલા જાતના જેટલા મનુષ્ય છે દરેક મનુષ્યના ભાવનો વિચાર કરો તો અસંખ્ય ભાવ તો એ થઈ ગયા એક જ યોનીના. હવે અજગર લઈએ તો અજગરના ભાવ જુઓ. એવું નથી મન હોય તો ભાવ થાય એ નહીં, આપણે પેલા એ કરી ગયા છે બરાબર ને પ્રદીપભાઈ. ભાવ છે તે આત્માના, વિકલ્પ છે તે મનના. એટલે સંજ્ઞા નથી, મન નથી, એને પણ ભાવ તો હોય. આ વનસ્પતિ એને ભાવ તો હોય, એને મન નથી, એક ઇન્દ્રિય છે, તે એક ઇન્દ્રિયને ભાવ તો હોય. એના ભાવ એવા જ હોય, ખૂબ દ્વેષ દ્વેષ દ્વેષના ભાવ હોય, પર્યાપ્તિ નથી ને. એટલે તેવા બધા વિભાવ ભાવનો વિચાર કરી તો કેટલા પ્રકારના ભાવ થયા. એ એક પણ ભાવ ન થવા દેવો એવો ગુણ આત્મામાં, એક પણ ભાવ આત્માનો ન થઈ જાય. એ ભાવ તો આવે ને એ પર્યાયમાં જાય ત્યારે, તો પછી એ ભાવ કાયમ રહી જાય તો આત્માની શું દશા થાય? આપણે બહુ સૂક્ષ્મતાથી વિચાર્યું જ નથી કે આપણે જયારે સાપના ભાવમાં હતા સાત ફૂફાળો મારતા હતા એ વખતના કેવા ભાવ, ક્રોધના ભાવ, પણ એ ક્રોધનો ભાવમાં ફેર, આપણો ક્રોધ એના ક્રોધમાં ફેર, બરાબર. હવે એ ભાવ જે છે એ આત્મામાં કાયમ જો બેસી ગયો હોય તો કેટલાય ભાવ ગરોળી થયા હોઈએ તો ગરોળીનો એ વખતે જે ભાવ હોય આપણે આમ તરાપ મારી પેલું પકડવાના એ ભાવ આમાં, બીજી રીતે કેવા એને કેવા ભાવ હોય કે ક્યાં પેલું જીવડું છે એના પર જે નજર કરીને જે એને ભાવ હોય એ બધા કેટલા ભાવ હોય. જેટલી જીવ યોની છે એ જીવ યોનીમાં એની જે પર્યાય છે, મૂળ તો એ શરીરની વાત નથી, એ પર્યાય છે એટલે એવું અનુરૂપ શરીર મળ્યું છે, આપણે એ શરીર દ્વારા ઓળખીએ છીએ. એ પર્યાયની અંદર એના જે ભાવ વિભાવ ભાવો જ છે, એ વિભાવ ભાવ એ જો આત્મામાં ઘૂસી જાય તો શું દશા થાય, મુશ્કેલી થઈ જાય, આત્માનું સ્વરૂપ શુદ્ધ રહી શકે જ નહીં. એટલે આત્મામાં એવા ગુણ છે, આત્મામાં એવા ગુણ છે કે એ ગમે તે પર્યાયમાં જાય, ગમે તેવા ખરાબમાં ખરાબ ભાવ કરે, કનિષ્ઠમાં કનિષ્ઠ ભાવ કરે, આપણે પણ કર્યા, નરકમાં જઈએ તો આપણે કઈ ઓછા ખરાબ ભાવ કર્યા હશે, પણ કઈ આત્મામાં ગયું નહીં. અને એ વાત આપણને ભગવાને કૃપા કરી, કરુણા કરી અને આપણને કહી દીધી કે ભાઈ તું શુદ્ધ છો, ચિંતા નહીં કરીશ, હવે તું પુરુષાર્થ ઉપા. કોઈને એમ થાય કે આવી બધી દશામાંથી હું આવ્યો તો એ ક્યાંથી હું શુદ્ધ થઈશ, માણસ થાય કે ના થાય, એની જગ્યાએ આપણને મોટી કરુણા કરીને આપણને ઉપકાર તો મોટા મોટો એ કહ્યું કે તું ચિંતા નહીં કર, બધી ચિંતા છોડી દે અને તું મારા જેવો જ છો, આટલું બધું કહી દીધું, તું શુદ્ધ છો. આનાથી વધારે શું કરુણા શું જોઈએ? આપણે તો લોકોને હિંમત આપીએ કે આપણે કઈ ભાઈ કઈ વાંધો નહીં, થઈ જશે થઈ જશે. અહીંયા તો કહે છે કે થઈ જશે નહીં, તું તારું થયેલું જ છે, તું મારા જેવો જ છો. કોઈને જાતિ સ્મરણ જ્ઞાન થાય પાંચ ભાવનું અને એમાં તિર્યંતના ત્રણ ભાવ થયા હોય, એ બધાનું એને જાતિ સ્મરણ ના એમ થાય તો બિચારાને એમ થઈ રહ્યું કે આવી બધી યુનિમાં આવા બધા ભાવ કરીને આવ્યો, આવું તો મહા પાપી છું, બિચારો એમ થઈ જાય, કેવું થાય એને, અને ડગલે ને પગલે એમ થાય કરે રે, પામરતા 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 જ લાગે હું શું કરી શકું, હું તો પાપી છું, મહા પાપી છું, એમ જ થયા કરે. અને એ પછી પુરુષાર્થ કેવી રીતે કરે? ના, એમ નહીં. પ્રભુએ એટલા માટે જ આ કહ્યું છે, જો ધર્મનો આશ્રય લે તો વાત એમાં એ વાત આવી જાય છે કે તું તો સિદ્ધ સમાન છો, એ બધું તો ગયું, એમાંનો એક ભાવ તારા મૂળ સ્વરૂપમાં પ્રવેશ પામ્યો જ નથી. કેમ નથી પામ્યો? તો કે આત્મામાં એવા ઉત્તર ગુણ છે કે જેને કારણે થઈ અને એ ભાવ આવે જ નહીં, અંદર જાય નહીં, દાખલ ન થાય, શુદ્ધ સ્વરૂપ એવું ને એવું જ રહે. તો એ ઉત્તર ગુણની વાત હતી. અષ્ટમાં સ્વાધ્યાયમાં આવી ગયું છે, આ વાત આવી ગઈ છે, મૂળ ગુણ આત્માના અને આ ઉત્તર ગુણ એટલે અનંત ગુણ. ભગવાને કહ્યા છે ને આત્માના આમ અનંત ગુણ છે, એવા ધારણ કરનાર મારા જેવા સાધુને જે દૂષણ સ્મરણમાં આવી રહ્યું છે તેની પણ શુદ્ધિ માટે, હે પ્રભુ, સ્મરણમાં આવી રહ્યું છે એની પણ શુદ્ધિ માટે, હે પ્રભુ, હું આપની પાસે આલોચના કરવા માટે ઉદ્યત થયો છું. કારણ એ છે કે વિવેકી ભવ્ય જીવોએ સર્વ પ્રકારે પોતાનું હૃદય શલ્ય રહિત આપરહિત કરવું જોઈએ. કોઈ પણ પ્રકારના શલ્ય હોય નહીં, મિથ્યા ભાવ હોય નહીં, છેતરવાના ભાવ હોય નહીં, બધું શલ્ય છે. ત્રણ પ્રકારના શલ્ય આપણે કહીએ છીએ, મિથ્યાત્વ શલ્ય છે. એના પછીનો શ્લોક લઈએ. પ્રભુ બસ, હા બોલ.
વ્યક્ત વિકલ્પ જાલ કલિત પ્રાણી ભવેત સંસ્કૃત દત્તાય પ્રિયં સંગદેવ નિચિતો તોષે વિકલ્પાનુગે પ્રાયશ્ચિતમિદયત કુત શ્રુતગતમ્.
હે જીનેન્દ્રદેવ, અહીં સંસારમાં સર્વ પ્રાણી વારંવાર અસંખ્યાત લોક પ્રમાણ સ્પષ્ટ અને અસ્પષ્ટ વિકલ્પોના સમૂહથી સંયુક્ત હોય છે તથા ઉક્ત વિકલ્પો અનુસાર આ પ્રાણી નિરંતર એટલા અસંખ્યાત લોક પ્રમાણ જે દોષોથી વ્યાપ્ત હોય છે આટલું પ્રાયશ્ચિત ભલા આગમ પ્રમાણે ક્યાંથી થઈ શકે, અર્થાન થઈ શકતું નથી. માટે તે દોષોની શુદ્ધિ આપની નિકટતા અથવા આરાધનાથી થાય છે. દોષોનું કેટલું પ્રમાણ? અસંખ્યાત લોક પ્રમાણ વિકલ્પો, સ્પષ્ટ અને અસ્પષ્ટ વિકલ્પો, એના સમૂહથી સંયુક્ત જાત જાતના વિકલ્પોની સાથે રહેવાને કારણે જે દોષ લાગે છે તે વિકલ્પની સાથે ભાવ હોય. સંઘની પ્રચંદ્રિયને શું છે કે જે વિકલ્પ છે એની સાથે એવો ભાવ છે, એટલે આપણે માટે એ ઉપકારી પણ છે. સંઘની પણ જે છે ઉપકારી કઈ રીતે થાય છે? જો ભાવ કેવી રીતે સુધારવા, તો ભાવ સુધારવા માટે આપણે એ સાધન છે કે જેવો વિકલ્પ છે એવો ભાવ સાથે આપણે વિકલ્પ સારો કરીએ. શુભ ભાવનો તો શુભ ભાવ થાય, એટલે વિકલ્પ આપણા હાથમાં છે ને, મનથી કરી શકીએ છીએ ને વિકલ્પ. મન ભલે માકડા જેવું છે, ઉદે છે, અહીંથી અહીંયા જાય છે, એક સેકન્ડમાં અહીંયા બીજી સેકન્ડ અહીંયા બધું વિચાર કરે, પણ એ જ મન છે, એ મન જે છે એને આપણે કાબુમાં કરી અને મનમાં વિકલ્પો એવા જ કરીએ કે શુભ ભાવના જ, તો ભાવ શુભ થઈ જાય. એટલે શાસ્ત્ર અભ્યાસનો જ વિકલ્પ રહે, પૂજાનો જ વિકલ્પ રહે. બરાબર, પૂજા કરીને આવ્યા પછી પણ આપણે એમને પ્રતિમાને ફરી પાછા યાદ કરીને વંદન થઈ જાય મનોમન, તો વિકલ્પ શું થયો? વંદનનો, નમસ્કારનો વિકલ્પ થયો. વીસ ભગવાનનો વિકલ્પ આવે તો વીસ તીર્થંકર ભગવાન ત્યાં બિરાજતા હશે, કેવું હશે, કેટલા કેવડીઓ બિરાજતા હશે, એટલે સહજ ભાવ શું થાય? નમસ્કારનો. કરીએ છીએ વિકલ્પ, થઈ જાય છે શુભ ભાવ. એટલે વિકલ્પ જે છે એ સંઘની પચિંદ્રી માટે બહુ મોટું સાધન છે શુભ ભાવમાં રહેવા માટે. પણ ત્યાં ને ત્યાં ના રહેવું, એટલા માટે શુદ્ધ ભાવમાં જવું છે એટલે એમ કહ્યું કે તું શુભ ભાવને પણ છોડીને શુદ્ધ ભાવમાં જજે. પણ અશુભમાં તો નથી જવું, તો અશુભ ભાવને રોકવા માટે શુભ ભાવમાં રહેવું, તો શુભ ભાવમાં રહેવા માટે આ વિકલ્પ જ તમને મદદરૂપ થાય. આખા દિવસમાં સવારથી સાંજ સુધીમાં એવા જ આલંબનો લેવા કે જેથી કરીને એ જ વિકલ્પ રહે. સવારના નિત્યક્રમ ગિરીશભાઈ બહુ નિયમિત કરે છે, નિત્યક્રમમાં એક કલાક જાય એટલે શું થાય? શુભ ભાવ હોય. પછી સ્વાધ્યાય કરીએ, પ્રવચન સાંભળીએ, બરાબર છે. ધ્યાનનો પુરુષાર્થ આપણે કરવો, સૌથી પહેલા સવારના ઉઠી અને ધ્યાનનો પુરુષાર્થ કરવો જોઈએ. એ વાત વધારે મહત્વનું, સૌથી પહેલું એ, જેટલો થાય એટલો પ્રેક્ટિસ પાડવાની, પ્રેક્ટિસ પાડવાની ધીરે ધીરે ધીરે, કેમ કે આગળ વધીએ છીએ તો ચારિત્રને પણ સાથે સાથે પુરુષાર્થ ઉપાડી લેવો જોઈએ. જેટલું થાય એટલું, કદાચ નીચે ના બેસીને થાય, પદ્માસન નથી વળતું કઈ નહીં, તો ઉપર બેસીને પણ નિર્વિકલ્પ થવાનો પુરુષાર્થ કરીએ. હવે નિર્વિકલ્પ થયું છે એટલે શરૂઆત તો નમસ્કાર મંત્રથી શરૂ કરીને ભગવાનને નમસ્કાર, આ બધા શુભ ભાવ થશે અને પછી આપણે નિર્વિકલ્પ થઈએ છીએ, આત્માનું લક્ષ્ય કરીએ છીએ. આખો સમય જે અડધો કલાક પોણો કલાક જેટલો સમય ગયો એમાં ગયો. પછી નિત્યક્રમ કરીએ, પાછો એક કલાક દોઢ કલાક એમાં જાય. પ્રવચન સાંભળીએ, શાસ્ત્ર વાંચીએ, આપણે ત્રણ કલાક તો આરામથી એમાં શુભ ભાવમાં ચાલ્યા જાય. પછી આપણે જે વિધિવત સામાયિક કરતા હતા કે વિધિવત પ્રતિક્રમણ કરતા હતા, એ ધારો કે ન થતું હોય તો કઈ નહીં, આ સર્વસામાન્ય પ્રતિક્રમણનું પુસ્તક લઈને બેસીએ, ભલે અડધું વાંચીએ તો પણ ભાવ તો શુદ્ધ જ થાય, શુભ જ થાય ને. એમાં કોઈ દોષ નથી આવતો કે અડધું કર્યું, એવો દોષ નથી આવતો, એ ખોટી માન્યતા છે. તમે જેટલું કરો એ શુદ્ધ ભાવ જ છે. એવું નથી કે સર્વસામાન્ય પ્રતિક્રમણ લખ્યું છે ને આપણે આજે અડધું થયું તો હવે દોષ ના આવે, આપણે તો ભાવમાં છીએ. પછી આપણે બીજી વસ્તુ જે છે મુખ્ય, આપણે દોષનું પ્રતિક્રમણ એ બે શબ્દમાં પણ બોલી શકીએ ને કે જે કંઈ મારા દોષ થયા એ માટે પ્રભુ ક્ષમા માંગુ છું, પ્રતિક્રમણ તો થઈ જાય, સર્વ જીવોને ક્ષમા માંગુ છું. એટલે છ આવશ્યકને એક એક લીટીમાં પણ આપણે પૂરા કરી શકીએ. આમાંથી લઈ અને એક લઘુ 10 મિનિટમાં પ્રતિક્રમણ થાય ને એક હવે બનાવવાની ઈચ્છા છે. છ આવશ્યક આવી જાય અને 10-15 મિનિટનો ટાઈમમાં થઈ જાય એવું, તો શું થાય બધાને રોજે રોજ કે ભાઈ ચાલો આજે રાત્રે સુતા પહેલા આટલું તો કરી લેવાનું. એ નાનું જ છે આમ તો, એવું જ છે, પણ આપણે 6 આવશ્યક એમાં સમાવી લેવાના, 6 આવશ્યક સમાવી એ છે પાછળ જે છે, એટલે એક સરસ એમાંય થોડું કામ કરવું છે. આમાં આપણે જે કામ કર્યું ને એમાં મને એમ છે કે એ પણ એમાંય થઈ જાય કે સુતા પહેલા 10 મિનિટ આ કરીને જ સુવાનું, રોજનું પ્રતિક્રમણ તો થઈ જ જાય. કઈ આમાંથી આપણે આપણું પોતાનું નહીં, આપણે આપણી તો વાત જ નથી, જે મહાપુરુષોએ આપ્યું છે એમાં ગોઠવવું છે, ગોઠવી રહી કેમ કે દોષો ખૂબ છે. અહીંયા કે છે કે લોક પ્રમાણ અસંખ્યાત દોષ છે, અને એટલા દોષો એટલા જેટલા વિકલ્પો છે એટલા વિકલ્પો અનુસાર આ પ્રાણી નિરંતર અસંખ્યાત લોક પ્રમાણે દોષોથી વ્યાપ્ત હોય છે, અને એનું પ્રાયશ્ચિત કેટલું આગમ પ્રમાણે તો પ્રાયશ્ચિત ન થાય એમ કે છે. પણ પ્રભુ આપના શરણમાં હું આવીશ, આપની આરાધના કરીશ, એટલે બધા દોષોનું પ્રાયશ્ચિત થઈ જશે. રોજ આ ભાવ કરીએ એટલે ધીરે 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 દોષો જ ઘટી જાય, નક્કામાં વિચારો જ ઘટી જાય. મૂળ તો એ છે કે તમે આ પ્રાયશ્ચિત શરૂ કરો, અને રોજ જો આવું પ્રાયશ્ચિત કરો, પ્રભુની પાસે જઈને આ મંદિરમાં જઈને ખરેખર આ આપણે ભાવ કરવાનો છે, આ આલોચનાનો ભાવ મંદિરમાં પ્રભુની સામે અથવા તો આપણે ઘરે પ્રતિમા કે ફોટો છે તેની સામે આ કરવાનો ભાવ છે, તો રોજ કરીએ પછી દોષો જ ઘટી જાય. દોષની શુદ્ધિ કરવાની પછી એક ટાઈમ એવો આવે કે પછી દોષ બહુ ઓછા હોય. દિવસ દરમિયાન તમે કંઈ એવું કર્યું જ ન હોય, છતાંય તમે માફી માંગો, ક્ષમા માંગો, મૂળમાંથી દોષ જાય. આ તો એવી વાત છે. હજી એક કરીએ આપણે, બે થશે. બહુ સરસ ભાવ છે, આ તો એટલા સુંદર ભાવ છે. આપણને એમ થાય કે આ રોજ આલોચના તો બહુ સુંદર વસ્તુ છે. પ્રભુ આપણને બીજું કઈ ના આવડે ને આલોચનાના ભાવ રોજ વાંચીએ ને થોડી વાર જેટલી વંચાય એટલી તો પણ ઉત્તમ વસ્તુ છે. હા, ગુજરાતીમાં કર્યું છે, સરળ છે. એકલી ગુજરાતી ગાથા લખી છે બ્રહ્મચારીજીએ, એવું કર્યું છે, આલોચના બનાવી છે. પદ્મનંદી માંથી એ જ આલોચના લીધી અને એના ઉપરથી જ બનાવી છે. તો આપણે આગળ પછી રોજ વાંચીએ ને આ સંસ્કૃતમાં તો પછી આવડી જશે, જેમ
આવડી જાય,
આવડી જાય કેમ બધું સ્કૂલમાં પણ. ગુરુદેવે આલોચના ગણી ભાવેન્દ્રિયોને નિયમ અનુસાર બાહ્ય વસ્તુઓ તરફથી ખસેડીને તથા નિર્મળ અને જ્ઞાનરૂપ અદ્વિતીય ઉત્તમ મૂર્તિના ધારક આપની સાથે એકમેક કરીને પરિગ્રહ રહિત આગમના રહસ્યના જ્ઞાતા શાંત અને એકાંત સ્થાનને પ્રાપ્ત થતા આપને દેખે છે તે પ્રશંસનીય છે, તે જ આપની સમીપતા પ્રાપ્ત કરે છે. ભવ્ય જીવ એટલે જે જીવ મોક્ષે જવાનો છે એમ આપણે ટૂંકો અર્થ લઈએ છીએ, પણ ખરેખર તો અર્થ ભવ્ય અને અભવ્યનો એવો છે. અભવ્ય કોને કહ્યો છે કે જે પોતે જ્ઞાન સ્વરૂપે પરિણમી નથી શકતો, પોતાનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે, એ જ્ઞાન સ્વભાવે પરિણમી નથી શકતો, એ અભવ્ય છે. અભવ્યતાનું બીજું કારણ નથી. અભવ્ય જીવ પણ દેવલોકમાં જાય, નવમી ગ્રહિક સુધી જાય, કેમ કે એના આચાર વિચાર બધું એવું બાહ્યમાં એનું ચારિત્ર એવું હોય એટલે દેવલોકે જાય, પણ સમ્યક દર્શન નથી એટલે એ પોતે પોતાના શુદ્ધ ભાવે એટલે આત્મ સ્વરૂપ જે જ્ઞાન સ્વરૂપ છે એવા સ્વરૂપે એ અદ્વૈતપણે પરિણમી નથી શકતો એટલે એ અભવ્ય છે. અભવ્યપણું એ રીતે છે. અહીંયા ભવ્યની વાત કરી છે કે એ દેવ જે ભવ્ય એટલે જે પોતે પોતાના જ્ઞાન સ્વભાવ ભાવે પરિણમી શકે છે એ બધા ભવ્ય છે. જે ભવ્ય જીવ ભાવમન અને ભાવેન્દ્રિયોને નિયમ અનુસાર બાહ્ય વસ્તુ તરફથી ખસેડીને જો ભાવમન અને ભાવેન્દ્રિય લીધી છે, કેમ કે દ્રવ્યમન છે એ તો પૂતગળ છે, એ તો પૂતગળ છે, દ્રવ્ય ઇન્દ્રિયો છે એ પણ પૂતગળ છે, એટલે વાત જ ત્યાંથી કરી ભાવમન અને ભાવેન્દ્રિય. આપણે અનિલભાઈ ભાવ કહેતા કે આત્માની વાત તો સાચી છે, આત્માની જ છે, પણ એ ખંડ ખંડ વસ્તુ છે ને, અને એ એટલા પૂરતું એ ઇન્દ્રિય સાથે જોડાયેલું જ્ઞાન છે, એટલા માટે એને ઇન્દ્રિય કહી દીધું છે. અને આમે એ છોડવા લાયક છે, એટલે એ પરનું લક્ષ ખસેડીને પર તરફનું પરના લક્ષે થતું જ્ઞાન એ ભાવેન્દ્રિય છે. એ જ રીતે ભાવમન, એટલે મન જે વિકલ્પ કરે છે એ પણ પરના લક્ષે છે, એટલે એવું ભાવમન. એ બંનેને પરનું લક્ષ છોડાવીને, એટલે બાહ્ય વસ્તુઓ તરફથી ખસેડીને, તથા નિર્મળ અને જ્ઞાનરૂપ અદ્વિતીય ઉત્તમ મૂર્તિના ધારક આપની સાથે સર્વજ્ઞ પ્રભુની સાથે એકરૂપતા કરીને, એમના તરફ લક્ષ કરીને, એ સ્વરૂપ પોતાનું છે એવો ભાવ, એ જ સ્વરૂપ પોતાનું છે એવો ભાવ, એટલે પછી શુદ્ધ ભાવમાં જવાય. આગમના રહસ્યના જ્ઞાતા શાંત અને એકાંત સ્થાનને પ્રાપ્ત થતા આપને દેખે છે તે પ્રશંસનીય છે. એવા ભાવમાં થઈ, પરિગ્રહ રહિત થઈ, અને આગમના રહસ્યના જ્ઞાતા, એટલે આગમનું રહસ્ય, જ્ઞાનનું જે રહસ્ય આપ્યું છે, જ્ઞાન જે આગમમાંથી જે કર્યું છે, શું છે એનું રહસ્ય, તો કે તું ભગવાન આત્મા છો, સર્વથી જુદો છો, તું પૂર્ણ છો અને તું સિદ્ધ સમાન છો. આ રહસ્ય છે, આગમનું મૂળ રહસ્ય આટલું છે. એવા રહસ્યનું જે જ્ઞાન કરે છે, શાંત રહે છે, એટલે વિકલ્પોથી રહિત થઈ જાય છે, બીજા ભાવ નથી થતા, અને એકાંત સ્થાનને પ્રાપ્ત થયા થતા, એકાંત સ્થાનમાં એટલે બીજા બધા તરફ લક્ષ જાય નહીં, એ આપને દેખે છે તે પ્રશંસનીય છે, તે જ આપની સમીપતા પ્રાપ્ત કરે છે. આ આચરણમાં લીધું જે મુનિઓ છે એ આ રીતે એકાંત સ્થાનમાં જઈ અને આ ભાવમાં પરિણમે છે, કે ત્યાં ભલે પ્રતિમા હોય કે ન હોય, એમાં પ્રતિમાની જરૂર નથી, એ આપની સમીપ છે, સમોસરણમાં નથી. મુનિની વાત છે, મુનિ જો સમોસરણમાં નથી છતાં પણ એ પ્રભુની સમીપ છે. આ ભાવ બતાવ્યા. આગમના રહસ્યનો જાણનાર છે, શાંત છે, એકાંત સ્થાનમાં રહ્યો છે, એટલે એના વિકલ્પો બહાર જવાના નથી, અને આપની સાથે એકરૂપતા કરી છે એ આપની સમીપ છે. જેને ભગવાનની સાથે એકરૂપતા કરી એ ભગવાનની સમીપ છે. બાકી સમોસરણમાં બેઠો હોય ને વિચાર બીજા કરતો હોય, સમોસરણમાં બેઠો હોય ને વિકલ્પ બીજા કરતો હોય, બધી શોભા જોતો હોય, એ ભગવાનની સમીપ નથી. દીવ ધની સંભળાતી હોય પણ સાંભળતો જ ન હોય, આનંદ શેનો માણતો હોય, સંગીતનો આનંદ માણતો હોય. જો આપણા ભાવનામાં એવું જ થાય છે, સંગીતનો આનંદ, કેમ કે હાર્મોનિયમ વાગતું હોય, તબલા વાગતા હોય, પેલી ખંજરી વાગતી હોય, અને પછી કે શું જમાવટ કરી ફલાણા ભાઈએ, વાહ વાત ન પૂછો, બહુ જમાવટ કરી, બહુ ભાવનામાં બહુ મજા આવી, તો બધું મજા ક્યાંથી આવે? તમે જે માણ્યું એ તો ઇન્દ્રિય દ્વારા માણ્યું, બરાબર ને, એ ગવાઈ ગયું, અને તમે જે માણ્યું સંગીતનો આનંદ માણ્યો, એમાં મજા તો સંગીતની થઈ, એમાં આત્મામાં ક્યાં જવાયું? ભાવના તો એ કહેવાય કે એમાં જે ભાવ ભર્યા છે એ તમારા હૃદયમાં પહોંચ્યા હોય તો ભાવના થઈ કહેવાય, એવું તો થતું નથી, બરાબર છે ને? અહીંયા એ વાત કરી છે કે સમોકરણમાં બેઠો હોય અને જો એ સંગીત માણતો હોય, ત્યાં બધા અદભુત સંગીત હોય, બધું હોય, તો બધી શોભા આવી હોય સમોસરણની, તો શું વાત છે, એના તો વર્ણનો વાંચીએ તો હવે એમાં એ તો કે સમોસરણમાં તો જઈ આવ્યો પણ શું કર્યું? પ્રભુની દિવ્ય ધની જે વહેતી હતી એમાંથી જ્ઞાન થયું તને, તને ત્યાં એવો કોઈ વિકલ્પ પ્રશ્ન થયો ને એનો ઉત્તર તને મળ્યો, તારા સમાધાન થયા, પણ સમાધાન કરવાનો પ્રયત્ન જ ના કર્યો તો સમાધાન ક્યાંથી થાય? કુંદકુંદાચાર્ય ભગવાન ત્યાં ગયા અને એમને જે પ્રશ્ન હતા એ પ્રશ્નના સમાધાન ત્યાં થયા, અને સમોસરણમાં એ બધાને ખબર પણ પડે છે પાછી. એટલે બેનશ્રીબેનના એમાં જાતિસ્મરણ જ્ઞાનમાં આવ્યું કે આ આવ્યા હતા, અને જવાબ આવે છે એમ નથી, કોઈ વ્યક્તિગત કહે છે નહીં, પણ તમને જે સમાધાન જોઈતું હોય, તમને જે પ્રશ્ન થાય એ પ્રશ્ન તેમના તમારા મનમાં થાય છે, તો એ દિવ્ય ધ્વનિ તમે જે ગ્રહણ કરો છો એમાંથી તમને એનો જવાબ મળી જાય છે. એટલે બધા પોતપોતાની ભાષામાં સમજી જાય ને બધી વાત કહેવામાં આવે છે એ એમ છે. ઓમ આવે છે, ઓમ પ્રાપ્ત થાય છે એ ભાવકૃત અંદર પ્રગટ થાય છે. અંદરમાં એવું ભાવકૃત પ્રગટ થાય છે, તમને સમાધાન થઈ જાય છે. તમને જે કઈ પ્રશ્ન હોય એ બધાના સમાધાન ત્યાં થઈ જાય. એવા પણ પ્રશ્નો હોય કે આ જીવ તો એમાં એનું પણ સમાધાન મળી જાય કે આ જીવ આટલા ભાવ પછી એકંગર થશે, એવા પણ સમાધાનો અંદર, એવા પણ જ્ઞાન થાય. એવા આવે છે ને સમોસરણમાં, આ આવ્યું કે આ જીવ આમ થશે આટલા ભાવ પછી, એમ ભગવાનની વાણીમાં આવ્યું. ઋષભદેવ ભગવાનના સમોસરણમાં એ વાત, એમ કે સિદ્ધાંબરની પરંપરામાં જે વાત કરે છે કે બહાર જે આમ બેઠો છે જે, એ કેમ કે દીક્ષા ન પડાય, એ શું નામ મરીચી ને, બરાબર ને, મરીચી ને, મરીચીનો જીવ છે તો એ તો કે એ તીર્થંકર થશે, 24મા તીર્થંકર થશે. એ વાત પ્રભુના નામ આવી સમોસરણમાં. તમારા બધા જ સમાધાન થાય સમોસરણમાં બેસ, પણ કરવા હોય એને થાય ને, ન કરવા એને ક્યાંથી થાય. ત્યાં જઈને કરવા જ નથી ને બહાર નીકળી જવું છે શોભા જઈને, એને તો કઈ થતું નથી. એટલે અહીંયા એ વાત છે કે પ્રભુની સમીપમાં કોણ છે જે એમની સાથે એકરૂપતા કરે છે એ સમીપમાં છે, કઈ બેઠો છે એટલે કઈ સમીપમાં છે એમ નથી. એક લઈએ પછી આપણે પૂરું કરીએ, બારમી બારમો શ્લોક લઈએ. પણ
સુલભમ કલ્લભ્યતે નિશ્ચિતમ અર્હન્નાથ પરમ કરોમિ કિમહં ચેતો ભવસ્સન્નિધા વદ્યાપિ ધીયમાણમ સ્મૃતયા નેતદહિ યાવતિ.
એના અર્થમાં કહે છે કે હે અરિયંત દેવ, હે પ્રભુ, હે તીર્થંકર ભગવાન, હે કેવળી ભગવાન, હે અરિયંત દેવ, પૂર્વકૃત મહાન પુણ્યના ઉદયથી પૂજવાને યોગ્ય આપ જેવા સ્વામીને પામીને જે પદ બ્રહ્મા આદિને માટે પણ દુર્લભ છે તે નિશ્ચિતપણે પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ હે નાથ, હું શું કરું? આપની સમીપમાં બળપૂર્વક લગાવવા છતાં પણ આ ચિત્ત હજી એ બાહ્ય પદાર્થો તરફ દોડે છે. પોતાની વિટમણા અહીંયા હવે રજૂ કરી છે, પોતાને જે ભાવ છે એ અહીંયા વ્યક્ત કર્યો છે કે હે પ્રભુ, પૂર્વકૃત મહાન પુણ્યના ઉદયથી, પહેલા જે પુણ્ય કર્યું છે એનો ઉદય અત્યારે આવ્યો છે, એવા ઉદયથી પૂજવાને યોગ્ય આપ જેવા સ્વામીને પામીને, પોતાને પુણ્યનો ઉદય છે એટલે સ્વામીને પામ્યો એમ, ને તો ક્યાંથી પામે, ક્યાં બીજા લોકો ક્યાં જૈન ધર્મ પામે છે, બીજા લોકો ક્યાં તીર્થંકર ભગવાન ના સ્વરૂપને સમજે છે. એવું આપણો પુણ્યનો ઉદય કે આપણે આ જન્મમાં આપણે આ રીતે થયા. અરે જૈન તો ઘણા થયા જ, વાણિયામ જન્મ્યા એટલે જૈન થોડા કહેવાય, વાણિયામાં જન્મ્યા એટલે જૈન નહીં, જે જૈન ધર્મ એટલે જીનેશ્વરની આજ્ઞાને માને છે એ જૈન છે. તો આપણને એવો પુણ્યનો ઉદય વર્તે છે એટલે આપણને આ બધું મળ્યું છે, આ સંયોગો પ્રાપ્ત થયા છે. અહીંયા પણ એ કહે છે કે એવા આપને પામીને જે પદ બ્રહ્મા આદિને માટે પણ દુર્લભ છે તે નિશ્ચિતપણે પ્રાપ્ત કરી શકાય છે. કયું પદ? સિદ્ધનું પદ. દેવોની અપેક્ષાથી અહીંયા એ અપેક્ષાથી આપણે પુરાણોમાં એ બધા દેવો અને આપણે આપણી રીતે જૈન પ્રમાણે બધાને લેવામાં આવ્યા છે. એક અપેક્ષા એ તો બ્રહ્મા શબ્દ છે ને એ પેલા માટે ઘણી સિદ્ધને માટે પણ વપરાય છે, અહીંયા એ અર્થમાં નથી. પણ પદની જે વાત કરી છે એ પદ એ સિદ્ધ પદ એ નિશ્ચિતપણે પ્રાપ્ત કરી શકાય છે, એ પદ નિશ્ચિતપણે પ્રાપ્ત કરી શકાય છે. કેમ કે દેવોને એ પદ ત્યાંથી બી એ નથી પ્રાપ્ત થતું, મનુષ્યને પ્રાપ્ત થાય. મોક્ષ જે છે એ દેવલોકમાંથી ન થાય, દેવની ગતિમાંથી મોક્ષ ન થાય, કેમ કે ચારિત્રનો પુરુષાર્થ થતો જ નથી, મનુષ્યમાંથી જ થાય. એટલે આપણે તો એ માટે એ રીતે જોઈએ તો દેવ કરતા આપણે આગળ છીએ. અહીંયા તો પુરુષાર્થ છે, ત્યાં તો એવો પુરુષાર્થ થઈ નથી શકતો, દેવોને એવો પુરુષાર્થ નથી થતો. ચોથું હોય સમ્યક દ્રષ્ટિ હોય તો ચોથે જ રહે છે, અહીંયા ચોથા વાળો પાંચમે જાય સાતમા સુધી પહોંચે. એ પુરુષાર્થ અહીંયા થાય મનુષ્યમાં, દેવમાં તો થતો નથી. એટલે દેવમાંથી કોઈ મોક્ષ જતું નથી. એટલે એ પદને પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ હે નાથ હું શું કરું? અહીંયા પોતે પોતાની પામરતા બતાવે છે કે આપની સમીપમાં બળપૂર્વક લગાવવા છતાં પણ આ ચિત્ત હજી એ બાહ્ય પદાર્થો તરફ દોડે છે. હું આપની સમીપમાં રહું છું પણ છતાંય મારું મન બાહ્યમાં જાય છે, હું શું કરું? એને દુઃખ થાય છે. એટલે એવો ભાવ વ્યક્ત કર્યો છે. પોતાનું ચિત્ત પ્રભુમાં રહે છે છતાંય પાછું બહારમાં ચાલ્યો જાય છે. એટલે મુનિની દશા અને લીધી છે કે પોતે અંતરમાં જાય છે, સમીપતા ધારણ કરે છે. આગળની ગાથામાં લીધું એ પ્રમાણે. અને પછી કહે છે કે છતાં મારે બહાર આવવું પડે છે, મારે બહાર આવવું પડે છે. એટલે જો 11મીમાં એમ કહ્યું કે હું આપણી સમીપ છું, અને 12મામાં એમ કહે છે કે જ્યારે બહાર આવ્યો છે ને, એ કઈ અપેક્ષાથી વાત છે? મુનિની અપેક્ષાથી. ત્યારે તો અંતરમાં છે, ત્યારે તો સમીપ છે. અને અહીંયા પાછું અહીંયા એમ કહે છે કે છતાંય મારું મન બહાર તરફ જાય છે. એટલે એ સ્થિરતા નથી થતી, એને આવો મુનિનો વિચાર આવે. અંતરમાં હું સ્થિર નથી થતો ને બહારમાં, બહારમાં એટલે કે ખરાબ વસ્તુ તરફ જાય એવો આશય બતાવો નથી. બહારમાં એટલે કોઈને સમાધાન કરાવવા, ભણાવવા, શિષ્યને સમજાવવા, શાસ્ત્ર લખવાનો જે કઈ શુભભાવ જે વર્તે છે, એ શુભભાવ જે છે એ વર્તે છે. એટલા માટે એ બહાર છે. અહીંયા તો મુનિની અપેક્ષાથી વાત લીધી છે. આપણે માટે જોઈએ તો આપણને પ્રભુમાં જે મન હતું ત્યાંથી દોડીને બહાર જે જાય છે, તો કે હવે એને માટે પ્રભુ હું શું કરું? મારું બહાર જાય છે એટલે મારો પુરુષાર્થ ઓછો પડે છે, મારી પુરુષાર્થની નબળાઈ છે, એમ અહીંયા સ્વીકાર કર્યો છે. પછી એનો હવે આગળ માર્ગ બતાવશે. વર્તમાનમાં જે મળ્યું તે પુણ્ય, આપણને જે લક્ષ્મી પૈસા તમને જે મળ્યા અત્યારે એ તમારા પુણ્યથી મળ્યા, જોબથી નહીં. જો તમને કહું આમાં બહુ સમજવા જેવું છે. આ પુરુષાર્થની વાત જયારે આવે છે ત્યારે આ વાત જે છે ને ઘણાને બહુ નથી સમજમાં આવતી. વર્તમાનમાં મને જે કંઈ મળ્યું છે હું એ પુણ્યને કારણે, એટલા માટે નહીં કે હું ડોક્ટર થયો ને મેં કામ કર્યું એટલે મને પૈસા મળ્યા, એમ નથી. હું MS થયો, મેં ઓપરેશન કર્યા, સર્જરી કરી, આ બધું જે કર્યું એટલે મને પૈસા મળ્યા, લક્ષ્મી મળી, એમ નથી. એ તો પુણ્યને કારણે જે મળવાનું હતું એટલું જ મળ્યું, એમ જ મળ્યું. જે કંઈ મળ્યું તે એમ જ મળ્યું. આ શરીર મળ્યું એ રીતે સંયોગો મળ્યા, બધા સંયોગો મળ્યા. અને એ સંયોગો સાથે પછી વર્તમાનમાં હું જોડાયો. હું કેવી રીતે જોડાયો? કે હું ઓપરેશન કરું છું, હું આ દર્દીને તપાસું છું, હું આ દર્દીને સારવાર આપું છું. એ વર્તમાનમાં જે મેં ભાવ કર્યા એ બધા મારા માન કસાય પોસાય એવા પાપના ભાવ. બહુ સમજવા જેવી વાત છે. જે પુણ્યના કારણે જે લક્ષ્મી મળવાની હતી એ જ મળી. પુણ્યને કારણે જે મળવાનું હતું એ જ શરીર મળ્યું. પુણ્યને કારણે બધી જે કઈ સુવિધાઓ જે કઈ મળવાનું હતું એ જ મળ્યું. છતાં પણ ભાવ શું કર્યા? કે મેં હું મહેનત કરી અને હું ડોક્ટર થયો, હું મહેનત કરી અને આ પેશન્ટને જોઉં છું, હું મહેનત કરી અને આ ઓપરેશન કરું છું, અને હું કહું છું માટે એને સારું થાય છે, હું પ્રિસ્ક્રિપ્શન આપું છું, એની દવા કરું છું, ઓપરેશન કરું છું. કરતા ભાવ બધો, જે હું કરી નથી શકતો એવો કરતા ભાવ કર્યો. અને કરતા ભાવ કરી અને શું કર્યું? અહમ પોષ્યો, માન કસાય પોષ્યો. અને એ કામ કર્યું, 8 કલાક 10 કલાક એ કામ નથી કર્યું. બીજી વાત એની સાથે આ સમજવા જેવી વાત છે. કામ મેં નથી કર્યું, કામ કોને કર્યું? ઉદગળે. આ શરીરનું એમ જ થવાનું હતું. એ હાથ આમ ચાલવા, આમ થવું, તે થવું, એ નિશ્ચિત. એ પૂતગળ ના કામ કરતું હતું. અને એ વખતે હું ભાવ એમ કરતો હતો કે હું કરું છું, હું ઓપરેશન કરું છું. પૂતગળ ના કાર્યો થતા હતા એમાં મેં હું પણ કર્યું. પેલા માણસને સારું થયું ઓપરેશન પછી, એનું પુણ્ય. અને મેં શું કહ્યું? કે મેં એને સાજો કર્યો, મેં એને દેખતો કર્યો. આ બધું શું કર્યું? પાપ. અને પાછું માન્યું એટલે મને લક્ષ્મી મળી. ના ભાઈ ના, લક્ષ્મી તો પૂર્વના જે શુભભાવ કર્યા હતા, જે કઈ કર્યા હતા, એ પૂર્વનો પુણ્યનો ઉદય હતો એટલે મળી. આ નિવૃત્તિ લીધી, હવે લક્ષ્મી નથી આવતી. નિવૃત્તિ લીધી એટલે નથી આવતી. એમ નથી, પુણ્ય જ એમ હતું કે આટલા કાળ સુધી જ લક્ષ્મી આવે, પૈસા આવે, પછી નહોતી જ આવવાની. નિવૃત્તિનો તો ભાવ કર્યો કે ના આ બધું હવે નથી જોઈતું, હવે પૈસા કમાવાનું આ બધું હવે કામ નથી જોઈતું, એ તો ભાવ કર્યો, શુભ ભાવ. બાકી લક્ષ્મી નહોતી આવવાની તો નથી જ આવવાની. કદાચ હું કદાચ પ્રેક્ટિસમાં રહ્યો તો ના આવત. લોકો મને એમ કહ્યું કે તમે આટલી બધી તમને પ્રેક્ટિસ, આટલા પૈસા કમ આવે ને તમે કેમ છોડો છો, પણ એ તો છૂટવાનું જ હતું, મારો શુભ ભાવ. કદાચ હું રહ્યો હોત તોય ના આવત. સીધી વસ્તુ આમ છે કે પૈસો પૈસાને કારણે, પૂતગળ પૂતગળને કારણે આવે જાય, એમાં હું શું કરું? એટલે ભગવાન આત્મા કોણ શું કરે, એનું ક્યાં કરે? આ શરીરની ક્રિયાઓ એના કારણે થાય, એને આત્માને શું સંબંધ? આપણે નક્કામાં એમ કરીએ છીએ, જે સંયોગ મળ્યા છે એની સાથે આપણે જોડાઈએ છીએ વર્તમાનમાં અને ભાવ કરીએ છીએ. સંયોગો મળે, પૂર્વના પુણ્યના ઉદયને કારણે સંયોગ મળ્યા. હવે એ સંયોગમાં આપણે શું કરીએ કે હું જોબ કરું છું માટે કમાવું છું, આ ખોટો ભાવ છે. માટે પૈસાનો ચેક આવે છે એમ નથી, ચેક ચેકના કારણે આવે છે, પુણ્યનો ઉદય છે માટે આવે છે. અને એ વખતે તમે એવો ભાવ રાખો તોય પૈસા આવે, ન રાખો તો આવે પૈસા. એ ટાઈમ જ છે, તમારું પુણ્ય છે એટલે તમારી આટલા વર્ષથી આટલા વર્ષમાં એ તમારું પુણ્ય છે, ત્યારે લક્ષ્મી આવે, આવે ને આવે, નક્કી જ છે. એ સમયમાં તમે એવો ભાવ રાખો કે ભાઈ પૈસા જેટલા જે કારણે આવવાના હોય આવે. આપણે તો ધર્મ ધ્યાન કરવું છે ને, આપણે તો ભગવાન આત્મા પ્રભુની વાણી સાંભળીએ અને એમાં આપણે આગળ વધીએ. ત્યારથી નાનપણથી જો તમારો એવો જ ભાવ હોય તો ખોટા કર્મ બંધાય, કેટલા બધા અટકે.
આપણે સુખધામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનાય